నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસાર સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ ટીકા અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સહિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાયમાં કર્તા કર્મધિકાર ચાલે છે અને કર્તા કર્મધિકારની ગાથા 86 આપણે કરી રહ્યા છીએ. ગાથા 86માં એ વાત આવી છે કે બે ક્રિયાઓ એક દ્રવ્ય કરતું નથી. આત્માના ભાવને અને પૂતગળના ભાવને બંનેને આત્મા કરે એમ બનતું નથી, અને છતાં પણ જો કોઈ એમ માને છે તો એ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનવા વાળો છે, અને આવી માન્યતા સહિત જે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. બે ક્રિયાઓ એક દ્રવ્ય કરે, પોતાની ક્રિયા પણ કરે અને બીજા પરદ્રવ્યની પણ ક્રિયા કરે, પોતાની ક્રિયા કરે અને જે પરિણામ થાય એ પરિણામ પોતાની ક્રિયાથી જુદા નથી અને પોતે એ પરિણામથી જુદો નથી. એટલે કે પરિણામી અને પરિણામ જુદા નથી અને પરિણામ અને ક્રિયા જુદા નથી. પરંતુ એ પરની ક્રિયા કરે, બીજાના કાર્યો કરે, બીજાની પર્યાય બદલે, એ તો શક્ય જ નથી. કેમ કે પેલું દ્રવ્ય એ પોતે પોતાનું કાર્ય કરે છે અને એના પરિણામ છે એ એની ક્રિયાથી જુદા નથી. બીજા દ્રવ્યમાં જે કાર્ય થઈ રહ્યું છે, જે પરિણામ આવ્યા, એ દ્રવ્યથી જુદા ન હોય તો પછી આ એમાં શું કરે, જીવ તેમાં શું કરે? પૂતગળ દ્રવ્યના પરિણામ પૂતગળ દ્રવ્ય રૂપે જ હોય અને એ પૂતગળની ક્રિયા અને પૂતગળના પરિણામ એ પૂતગળ પરિણામીથી જુદા ન હોય ત્યારે પછી આ જીવ દ્રવ્ય એમાં શું કરે? જો જીવદ્રવ્ય એમાં કંઈ કરી શકતો હોય તો જીવદ્રવ્ય એ કરતા થઈ અને પૂતગળના કાર્ય કરવાવાળો થઈ જાય, એટલે એ પૂતગળ સાથે એકત્વ કરે. કેમ કે ક્રિયા અને પરિણામ પરિણામીથી જુદા ન હોય, ક્રિયા અને પરિણામ એ પરિણામીથી જુદા ન હોય એટલે પછી તો એવો વખત આવે કે જીવ એ પરિણામી અને પૂતગળના કાર્યો એ કરે, પૂતગળની ક્રિયા કરે અને પૂતગળના જે પરિણામ થાય એ જીવથી જુદા ન હોય. આવો વખત આવે એટલે જીવ અને એના પરિણામ એ જળના પરિણામ, અને એવા જળ પરિણામોથી આ ચેતન ભગવાન આત્મા જુદો ન હોય એવું માનવાનો વખત આવી જાય. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનવા વાળા જે છે એમની માન્યતા ખોટી છે, મિથ્યા છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એ વાતને વધારે સ્પષ્ટ કરી અને ભાવાર્થમાં એમ જ કહેવામાં આવ્યું કે જળ અને ચેતનની એક ક્રિયા હોય તો પછી કોઈ દ્રવ્ય પોતે પોતાના જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહી શકે જ નહીં. દ્રવ્યો પલટી જાય, દ્રવ્યમાં ફેરફાર થઈ જાય. ભગવાને 6 પ્રકારના દ્રવ્ય કયા છે, એ બધા દ્રવ્યો પોતે પોતાનું અસ્તિત્વ જાળવીને રહ્યા છે, એ અસ્તિત્વનો નાશ થાય. વિજ્ઞાન પ્રમાણે પણ આપણે જાણીએ છીએ કે એલિમેન્ટ ક્યારેય લોસ થતું નથી, કોપર ક્યારેય લોસ થતું નથી. એના સંયોજનો બદલાય, કોપર સલ્ફેટ થાય કે કોપર ઓક્સાઇડ થાય, પણ એ કોપર નાશ પામતું નથી. એટલે એ તો વિજ્ઞાન પણ સ્વીકારતું નથી. વિજ્ઞાનની વાત એટલા માટે કહેવી પડે છે, અફસોસ સાથે કહેવી પડે છે, કે હજી આ જીવને વૈજ્ઞાનિકો કહે છે, વિજ્ઞાનમાં આવે છે, એ સાચું લાગે છે, પણ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એમાં હજી એને શંકા પડે છે. એટલે શું કરીએ, વિજ્ઞાનની વાત કહેવી પડે છે. પ્રભુ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે વાત કરી એ વાત મહાપુરુષોએ પોતે પોતાના અનુભવ દ્વારા એ સત્યને જાણી અને પછી શાસ્ત્રરૂપે આપણી સમક્ષ મૂકી છે. એટલે એમાં ક્યાંય શંકાને તો સ્થાન નથી, પણ જો આશંકા થતી હોય તો એવી આશંકાને પણ શીઘ્ર દૂર કરવી એ પોતાનો પુરુષાર્થ છે. જ્ઞાન ક્રિયા કરવા બેઠો છે અને કોઈક વાત નથી બેસતી તો કે હું નથી માનતો એમ કરીને ઊભો થઈ જશે તો એનું નુકસાન એને છે, બીજાને નથી. એને બદલે મને આમાં આશંકા થાય છે, મારે આ વાત બરાબર સમજવી પડશે એમ કરીને ફરી ફરીને એનો અભ્યાસ કરશે તો જરૂરથી એ વાત એને સમજાઈ જશે અને પછી દ્રઢતા થશે, ધારણા જ્ઞાન સુધી પહોંચશે. તો આપણે આ 86મી ગાથા અને એનો ભાવાર્થ કરી ગયા છીએ. આજે હવે આપણે પૂજ્ય ગુરુદેવે 86મી ગાથા ઉપર જે પ્રવચન આપ્યું એ પ્રવચનના કેટલાક અંશોને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4, એમાં પાના નંબર 232 ઉપર શરૂઆતમાં જ કહે છે કે આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને તે મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાન અવસ્થામાં આત્મા રાગનો કર્તા થાય છે, તે છતાંય એ પરદ્રવ્ય પૂતગળનો તો કર્તા થતો નથી. ભાષા જે છે તે પૂતગળની પર્યાય છે અને એ ભાષા જે પર્યાય પૂતગળની થઈ એ કરવાવાળો આત્મા હોઈ શકે નહીં. આત્મા અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવનો કરતા થાય છે. નિશ્ચયથી તો ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી જ્ઞાન આનંદનો દરિયો છે, એને એવા વિભાવ ભાવરૂપ પરિણમન હોય જ નહીં. એટલે જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે તો એમ જ કહેવામાં આવે કે આત્મા રાગ કે દ્વેષનો કષાયનો કરતા છે જ નહીં, એ સિદ્ધ સમાન છે. અને એવા સિદ્ધ સમાન ભગવાન આત્માનું લક્ષ્ય કરતા એનો અનુભવ થાય છે. પણ અહીંયા તો પરથી ભેદ જ્ઞાન કરાવવું છે, પરથી જુદા પડવું છે, એટલે પરદ્રવ્યથી ભગવાન આત્મા જુદો છે એ વાતને લીધી છે. ત્યારે અજ્ઞાનીની અને જ્ઞાનીની બંનેની વાતને સમજાવી છે અને એમાં અજ્ઞાનીની વાતને સમજાવતા એમ કહ્યું કે અજ્ઞાન અવસ્થામાં એ પોતે વિભાવ ભાવનો કરતા થાય, પણ વિભાવ ભાવનો કરતા થાય છતાં પણ એ પરદ્રવ્ય પૂતગળનો તો કરતા ક્યારેય થતો નથી. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને, એટલે કે પોતે પોતાની ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે. ભાષા એ પૂતગળની પર્યાય છે, એટલે પૂતગળની પર્યાય પણ કરે અને પોતાની પર્યાય પણ કરે એવી માન્યતાવાળો એ મિથ્યાદ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સત્ય સમજવું હોય તેના માટે આ ન્યાયથી લોજિકથી સિદ્ધ થતી વાત છે. વિષય વાસનાના ભાવ પણ જીવ કરે અને શરીરની અવસ્થા થાય તેને પણ જીવ કરે એમ માને છે, પણ એમ છે નહીં. પોતે પોતાના ભાવનો કરતા થાય, અજ્ઞાન અવસ્થામાં એ ગમે તેવા ભાવનો કરતા થાય, શુભ ભાવ કે અશુભ ભાવનો એ ભલે કરતા થાય, પણ જેની સમીપમાં એ રહ્યો છે, એક જ ક્ષેત્રમાં જેની સમીપમાં રહ્યો છે એવું શરીર એ પૂતગળ છે, એ પૂતગળની અવસ્થા આત્મા કરી શકે નહીં. એટલે વિષય વાસનાના ભાવ જીવને થાય તો એનો એ કરતા થઈ શકે, પણ શરીરની અવસ્થા થાય એ વખતે વિષય વાસનાના ભાવની સાથે થતી શરીરની અવસ્થા એનો કરતા જીવ નથી. આ વાતને શાંતિથી વિચારી અને સમજવાની જરૂર છે. કેમ કે સિદ્ધાંતમાં જે વાત સમજાવવામાં આવી કે દ્રવ્ય જ્યારે પરિણમે છે તો એના પરિણામ છે એ દ્રવ્યથી જુદા નથી, અને પરિણમની જે ક્રિયા થઈ એ ક્રિયા પણ એ દ્રવ્યથી જુદી નથી, એ પરિણામોથી જુદી નથી, ત્રણેય અભિન્ન છે. આ વાતને સિદ્ધાંત તરીકે આપણે સ્વીકારીએ છીએ ત્યારે એ પરદ્રવ્ય સાથે કોઈ કર્તાપણાનો સુમેળ હોતો નથી. નિમિત્ત નૈમિતિક એવો ભાવ ત્યાં હોય. અહીંયા જીવ દ્રવ્યમાં જે વિષય વાસનાના ભાવ થયા છે એ ભાવ જીવના છે, એનું નિમિત્ત પામીને પૂતગળ એવા શરીરની અંદર જે કંઈ ફેરફાર થાય એની જે પર્યાય બદલાય એમાં એ ભાવ છે નિમિત્ત કારણ કહેવાય. પણ એમ નથી કે જીવ એ શરીરના કાર્યો કરે છે, શરીરની પર્યાયો બદલે છે, એમ નથી. એટલે વિષય વાસનાના ભાવ પણ જીવ કરે અને શરીરની અવસ્થા થાય તેને પણ જીવ કરે એ શક્ય નથી. અને જો એ તેમ છતાં પણ એવી માન્યતા કરશે તો એમાં મોટો દોષ આવશે. અને મોટો દોષ એ આવશે કે જીવ ઉદ્ગળમય થઈ જશે, એટલે જીવનું અસ્તિત્વ રહેશે નહીં. પારા નંબર 233 ઉપર આ ગાથાની વાતને ફરીથી જરાક ગુરુદેવ દ્વારા સમજી લઈએ. ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કુંભાર ગળાની ઉત્પત્તિને અનુકૂળ છે, તે પોતાની પોતાથી અભિન્ન એવી રાગાદી ક્રિયા કરે પણ ગળાની ક્રિયાને તે કરી શકતો નથી. ગળાની ઉત્પત્તિને અનુકૂળ શું છે? કુંભારની ક્રિયા. કઈ ક્રિયા? એના ભાવ થાય છે, ઘડો બનાવવાના એના ભાવ અને બીજી એની જે ક્રિયા તે એ ઘડાની ઉત્પત્તિને અનુકૂળ નિમિત્ત કારણ છે. ઘડો થાય છે એ માટીથી થાય છે, એ માટીનું કાર્ય છે. ત્યારે ત્યાં એક કુંભાર એ ઘડાની જે ઉત્પત્તિ થાય છે એને માટે એ અનુકૂળ નિમિત્ત છે. અને અનુકૂળ નિમિત્ત છે ત્યારે પણ એ કુંભાર ખરેખર તો પોતે પોતાનું કાર્ય કરે છે, ઘડાનું કાર્ય કરતો નથી. નિમિત્ત હાજર હોય છે એ કંઈ કરતું નથી. નિમિત્ત એ બીજું દ્રવ્ય છે, નૈમિતિક છે તે પહેલું દ્રવ્ય છે. પહેલા દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરતું નથી, પણ એ હાજર હોય છે એટલે આરોપથી એની ઉપર એમ કથન કરીને કહેવામાં આવે કે એ કરે છે, એને લીધે થાય છે. પણ એ મિથ્યા માન્યતા છે. નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી, કુંભાર ઘડો કરતો નથી. કુંભાર ઘડાની ઉત્પત્તિને અનુકૂળ છે, તે પોતાની પોતાથી અભિન્ન એવી રાગાદી ક્રિયા કરે છે. કુંભારને જે ક્રિયા થાય છે તે તેની પોતાની છે, રાગાદીની ક્રિયા છે, પણ એ કંઈ ઘડાની ક્રિયાને કરતો નથી, કરી શકતો નથી. આ ભેદ જ્ઞાનની વાત છે. ગુરુદેવ કહે છે કે આ વાતને બરાબર સમજો અને એના દ્વારા તમે ભેદ જ્ઞાન કરો કે હું ભગવાન આત્મા જુદો છું, પરના કાર્યો કરવા માટે સમર્થ નથી, મારે અને પરને કંઈ કરવા પણ નથી. પરના એ જીવ હોય કે અજીવ હોય એના ભાવે હું ભગવાન આત્મા પરિણમી શકતો નથી કે એવા પરને મારા ભાવે પરિણમાવી શકતો નથી. સામે જીવ જ્ઞાન ક્રિયા કરે છે તો હું એને જ્ઞાન કરાવી દઉં છું એમ નથી. એ જ્ઞાન ક્રિયા એની છે અને એના પરિણામ જે છે એ પરિણામથી એ જ્ઞાન ક્રિયા જુદી નથી અને એ સામો જીવ એ પરિણામી છે એની એ જ્ઞાન ક્રિયા છે અને એના એ પરિણામ છે. એમાં હું કંઈ કરતો નથી. જો ગુરુ એમ માને કે હું શિષ્યને જ્ઞાન કરાવી દઉં છું, હું શિષ્યને સમ્યક દર્શન પ્રગટ કરાવું છું, તો એ ગુરુની માન્યતા મિથ્યા છે. એ ગુરુ મિથ્યાદ્રષ્ટિ હોય અને એવા કુગુરુને માનવા નહીં. કોઈ ગુરુ એમ કહેતા હોય કે અમે તમને સમ્યક દર્શન કરાવી દઈશું તો માનવું કે આ વાત અસત્ય છે, એવું થઈ શકે નહીં. ગુરુ જ્ઞાન ક્રિયા જીવને થાય છે ત્યારે નિમિત્ત તરીકે હોય છે, અનુકૂળ નિમિત્ત તરીકે હોય. સદગુરુનો ઉપદેશ એ પોતાની જ્ઞાન ક્રિયામાં નિમિત્ત કારણ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની ઓમકાર ધ્વનિ એ પોતાની જ્ઞાન ક્રિયામાં નિમિત્ત કારણ છે. શાસ્ત્રનો અભ્યાસ એ પોતાની જ્ઞાન ક્રિયામાં નિમિત્ત કારણ છે. પણ એમ તો નથી કે એ બીજા દ્વારા એની ક્રિયા થાય છે, એને જ્ઞાન થાય છે, એમ તો બિલકુલ નથી. ગુરુદેવ એ વાતને વધારે સમજાવતા કહે છે કે ઘડો માટીએ કર્યો છે, માટીમાં ઘડો થવાનો એ વખતે એ સમય હતો, એ કાળ હતો અને ઘડાની ઉત્પત્તિની એ જન્મ ક્ષણ હતી, તો ઘડો માટીમાંથી નીપજ્યો છે. કુંભારે તેમાં કાંઈ કર્યું નથી. અને એ જ પ્રકારે બીજા ઉદાહરણો લઈ અને ગુરુદેવ કહે છે કે સ્ત્રી રસોઈ બનાવે છે, ત્યાં શીરો બનાવે છે કે હલવો બનાવે કે સેવ બનાવે, ત્યાં લોકો એમ કહે છે કે ભાઈ હોશિયાર છે, અને હોશિયાર ભાઈ હોય એ હળવા હાથે કરે તો સારું કામ થાય, સારું બને, એટલે કે સારો શીરો બને, સારો હલવો બને કે સારી સેવ બને. ગુરુદેવ કહે છે કે અહીંયા આ ગાથાનો સિદ્ધાંત સમજતા એ વાત તદ્દન જુઠ્ઠી લાગે છે. કેમ કે એ ભાઈ રસોઈ બનાવનાર ભાઈ એ ભાવ કરે છે, એના ભાવની એ ભાઈ કરતા છે અને એ ભાવ થયા એ પરિણામ, એટલે જે પરિણામ થયા એ પરિણામ એ ભાઈના છે અને એ ક્રિયા એ ભાઈની છે. પણ જે શીરો બન્યો કે હલવો બન્યો કે સેવ બની એ પૂતગલ પદાર્થ છે, એની પર્યાય બદલી અને જે પ્રકારે થઈ એ પર્યાય થવામાં એ બાઈનું કોઈ રીતે કરવા પણ નથી, કરતા પણ નથી, એટલે એ વાત જુઠ્ઠી છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, સેવ બની તે બાઈના હાથથી બની નથી, પાટિયાથી બની નથી અને પાટિયા નીચે જે ખાટલો હોય એનાથી પણ બની નથી. સેવ બનવાની જે ક્રિયા થઈ એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ છએ કારકો પોતામાં પોતાના હોય છે અને તે વડે સેવ બની છે. દ્રવ્યની સ્વતંત્રતાની અહીંયા તો વાત લીધી છે. કર્તા, કર્મ, અધિકારમાં મુખ્ય વાત દ્રવ્યની સ્વતંત્રતાની અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાત છે. પરિણમનની સ્વતંત્રતા જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી જીવને કરતા ભાવ નહીં ચડે. પરમા કરવું 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 એને અનાદિનું એવું સમજાયું છે, એ મિથ્યા જ્ઞાન વર્તે છે, એટલે એ પરમા કરવાના ભાવ સહિત એ ઊંધો પુરુષાર્થ કરે છે. ધર્મના માર્ગમાં પણ એને એમ જ છે કે એ પોતે કંઈક પરમા કરે, પરનું કરતા એને એમ લાગે છે કે એ મારું કાર્ય છે અને એમાં એમાં વધારે સમય એ આપે છે અને જીવન પૂરું કરે છે. પરના કાર્યોએ કરી શકતો નથી આ વાતને એને પકડવાની છે અને એવી જાગૃતિ કેળવવાની છે. જે કંઈ કાર્યો એની સમીપમાં થાય છે એ પોતાના નથી, એ પરના છે, આ વાતને એને ડગલે ને પગલે સ્વીકારવી અને આગળ વધવાનું છે. એમ કરતા એને અકર્તા ભાવ થશે અને અકર્તા ભાવ થતાં એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળશે. એને પરસંબંધીના કાર્યો કે પરસંબંધી એની પર્યાયોમાં થતા ફેરફારો એના વિશે કોઈ આશ્ચર્ય નહીં દેખાય, એની તરફ એને કોઈ ઝુકાવ નહીં થાય, એમાં કોઈ એને રસ પડશે નહીં, એમાં એને રૂચિ નહીં થાય, એમાં એને ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ નહીં થાય. પર પર છે એ મારું કંઈ કરી શકે નહીં, એટલે એ થાય તો સારું, એ થયું હોત તો સારું, એવો ભાવ એને નીકળી જશે. પરમાં જે કાર્ય થાય છે એ કાર્ય આમ થયા હોત તો સારું એવો એને જે ભાવ વર્તે છે, એટલે એ વારંવાર એ પરના કાર્યો તરફ લક્ષ આપે છે. અને એ પરના કાર્યો હું કેમ કરીને કરું એવી એની અનાદિની ઈચ્છા છે. એને એમ છે કે એ પરના કાર્યો કરી શકે છે, પરમાં એ બગડેલા કાર્યોને સુધારી શકે છે એવી એની જે માન્યતા છે, એને કારણે જીવ ફાંફા મારે છે, અનાદિથી એ ભવના ભ્રમણ કરે છે. એટલે કરતા બુદ્ધિ છોડવાની છે અને કરતા બુદ્ધિ છોડવા માટે આ બધી ગાથાઓ કહેવામાં આવી છે. પરદ્રવ્યમાં પોતાનું પરિણમન નથી, પોતાનું પરિણમન પોતાના દ્રવ્યમાં જ છે. પોતે ભગવાન આત્મા પરિપૂર્ણ છે અને પોતાનું કાર્ય એ સ્વયં કરે છે એવો છે. આ વાતમાં બીજા પણ ઉદાહરણ લેવામાં આવ્યા અને ગુરુદેવે એ ઉદાહરણો બધા આપ્યા. ચોખાનું ઉદાહરણ આપ્યું કે એ ચોખા પાકે છે તો એ પોતાની ક્રિયા છે, એમાં એ પાકવાનો કાળ હતો, પાણીથી ચોખા પાક્યા છે એમ નથી. એના ઉપર મિથ્યા દ્રષ્ટિએ એવો પ્રશ્ન પૂછ્યો કે આ વાત કોણ સ્વીકારશે, સોનગઢના બજારમાં ચાલતી હશે? અહીં ગુરુદેવે એવા મિથ્યા દ્રષ્ટિને પણ ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે બજારમાં ન ચાલે તેથી શું, આ તો ભગવાન આત્માના ઘરની વાત છે અને દેવાદિદેવ અરિહંત ભગવાનની કહેલી છે. દેવોના દેવ ઇન્દ્રો જેને નમસ્કાર કરે છે, ઇન્દ્રો જેની સભામાં બેસે છે, પ્રભુની વાણી સાંભળે છે, જે એક ભવ પછી મોક્ષે જનારા છે, એવા મહાપુરુષો એ સભામાં બેસે છે અને પ્રભુની વાત સાંભળે છે. તારે સાંભળવી હોય તો સાંભળ ને ન સાંભળવી હોય તો કંઈ નહીં, એથી અમને શું ફેર પડે છે. જે એવી જ્ઞાન ક્રિયા કરે છે એ મોક્ષ માર્ગમાં છે, જે નથી કરતો અને એમ કહે છે કે અમે માનતા નથી તો કંઈ વાંધો નહીં, તું નહીં માને તો એથી કોઈ સત્ય બદલાઈ જવાનું નથી, તારે જેમ માનવું હોય એમ માન, અનાદિનો તું ઊંધી માન્યતા કરી રહ્યો છે અને હજી થોડો વધારે કાળ ઊંધી માન્યતા કરીશ તો એથી કે જગતમાં સત્ય બદલાઈ જવાનું છે એમ તો નથી. ગુરુદેવે એટલા માટે કહ્યું કે આ તો ભગવાનના ઘરની વાત છે, દેવાદિદેવ અરિહંત ભગવાને કહેલી વાત છે અને તે અનુસાર અહીં સ્પષ્ટીકરણ થાય છે. અહીં તો સમય સમયમાં આત્મામાં અને પરમાણુમાં પોતપોતાની થવાવાળી પર્યાયનો પરદ્રવ્ય કરતા નથી, નિમિત્ત કરતા નથી એ વાત સિદ્ધ કરે છે. નિમિત્ત પણ કરતા નથી અને બીજું કોઈ પણ દ્રવ્ય, ત્રીજું દ્રવ્ય, ચોથું દ્રવ્ય, પાંચમું દ્રવ્ય, કોઈ દ્રવ્ય એમાં કરતા નથી, પોતે જ માત્ર એનો કરતા છે, પોતામાં થવાવાળી પર્યાયનો કરતા પોતે જ છે. હોતા સ્વયં જગત પરિણામ, નાતા દ્રષ્ટા આત્મરામ. ભગવાન આત્મા તો માત્ર એને જાણવા વાળો છે, એનું જ્ઞાન કરવા વાળો છે, કે પરના કાર્યો કરવા વાળો નથી અને પર એમાં કાર્ય કરતું નથી, એ વાત અહીંયા સિદ્ધ કરી છે. બીજો વિસ્તાર આપણે ઘણો કરી ચૂક્યા છીએ એટલે ગાથા તો આપણને બરાબર સમજાઈ ગઈ છે. છેલ્લે અહીંયા કહે છે એ વાતને લઈએ 234માં પાના ઉપર, કે જીવ પોતાના રાગ પરિણામને કરે છે, એ રાગ પૂતગલ કર્મના બંધમાં નિમિત્ત છે, પણ તે પૂતગલ કર્મના પરિણામને જીવ કરે છે એમ નથી. અહીં કહે છે કે જીવ પોતાના પોતાથી અભિન્ન એવા રાગ પરિણામને કરે છે એમ પ્રતિભાસો. જીવ પોતે પોતાથી અભિન્ન, પોતાથી જુદા નહીં એવા રાગ પરિણામને કરે છે એમ પ્રતિભાસો. એટલે કે અજ્ઞાન અવસ્થામાં જીવ રાગ દ્વેષનો કરતા થાય એ તો પ્રતિભાસે છે, એ તો જણાય છે, પણ કર્મબંધનની પર્યાયને કે જે પૂતગળથી અભિન્ન છે, પૂતગળનું કાર્ય છે, પૂતગળના પરિણામ છે, તેને જીવ કરે છે એમ તો ન પ્રતિભાસો, એમ તો ન લાગો, એવી તો અમારી શ્રદ્ધા ન થાઓ. આત્મા પૂતગળ કર્મને બાંધે અથવા કર્મનો નાશ કરે એમ છે જ નહીં. જીવ પોતાના પરિણામમાં રાગનો નાશ કરીને વિતરાગતા પ્રગટ કરે તે વખતે કર્મનો નાશ થઈ જાય છે. જીવના પરિણામ અજ્ઞાન અવસ્થામાં રાગ દ્વેષ રૂપે થતા હતા, એ જ્ઞાન અવસ્થામાં એવા પરિણામ થતા નથી અને એ એમ વિતરાગતા પ્રગટ કરે છે. એટલે આપોઆપ પેલા કર્મ છે એનો ક્ષય થાય છે. જીવ વિતરાગતા પ્રગટ કરે છે એનું નિમિત્ત પામીને પેલા કર્મ છે તે કર્મરૂપ અવસ્થામાં રહેતા નથી, એ પૂતગળ પરમાણુઓ છૂટા પડી જાય છે, એમ કર્મનો ક્ષય થાય છે, કર્મનો નાશ થાય છે. પરંતુ કર્મનાશની તે ક્રિયા આત્માએ કરી છે એમ તો બિલકુલ નથી. અહીંયા જીવને જ્ઞાન થાય છે, અહીંયા જીવની દશા સ્વના લક્ષે, સ્વના આશ્રયે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એમ થઈ છે. પોતાના સ્વરૂપનો આશ્રય કરીને પોતે નિશ્ચય ચારિત્ર પ્રગટ કરે છે, એ વિતરાગી દશા છે. અને એવા વિતરાગી ભાવ જ્યારે થયા છે ત્યારે કર્મનો નાશ, કર્મનો ક્ષય આપોઆપ એની મેળે થાય છે. કેમ કે કારમણે રજકણો છે તે જુદા છે, એમાં જીવ કંઈ કરતો નથી. જીવ એ કર્મનો નાશ કરે છે એમ કહેવું એ તો ઉપચારથી કહેલું, વ્યવહારનેથી કહેલું કથન છે. ગાથા 86 ઉપર જે પ્રવચન આપવામાં આવ્યું એના આપણે અંશ લીધા. હવે ગાથા 86ના ભાવાર્થની ઉપર જે વાત પ્રવચનમાં ગુરુદેવે કહી છે એ વાતને આપણે લઈએ. ઘણી મહત્વની વાત છે અને આપણે જેટલી વાત લઈ શકાય તેટલી આજે લઈએ છીએ, પણ આ ભાવાર્થ આખે આખો બધાને બે વખત વાંચી જવા માટે મારી ખાસ વિનંતી છે. કેમ કે બહુ સહેલાઈથી સમજાય તેવું બધું છે અને આ કર્તા કર્મ અધિકારની મુખ્ય વાત આમાંથી સરસ રીતે સમજાઈ જશે. આપણે આખો જ ભાવાર્થ લેવાનો આશય છે એટલે આખો ભાવાર્થ લઈશું. આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, શું કહ્યું? પહેલી વાત જે ટીકામાં કહેવામાં આવી છે એ અહીંયા લીધી છે કે આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો. એ વાત થાય ત્યાં સુધી તો અમને કોઈ વાંધો છે જ નહીં. એ પરિણામ પછી અજ્ઞાન અવસ્થામાં રાગદ્વેષના પરિણામ હોય તો તેમ હો, અને જ્ઞાન અવસ્થામાં પોતે પોતાના નિર્મળ પરિણામ કરતો હોય તો તેમ હો, પણ એ પોતે આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો. પરંતુ બીજાના પૂતગળના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો, એવી તો અમને ક્યારેય શ્રદ્ધા ન થાઓ, ક્યારેય એવું અમને અજ્ઞાન ન વર્તો. જીવ રાગની ક્રિયાને કરે છે પણ પરની ક્રિયાને કરતો નથી. રાગની ક્રિયાને અજ્ઞાન અવસ્થામાં જીવ કરે પણ પરદ્રવ્યની ક્રિયાને તો જીવ ક્યારેય કરતો નથી. શરીર છે તે પૂતગળ પરદ્રવ્ય છે, એ એક જ ક્ષેત્રમાં જીવની સાથે રહ્યું છે, છતાં પણ એ જીવ એ શરીરના કાર્યો તો કરતો જ નથી. શરીર ચાલે ત્યાં અજ્ઞાની માને છે કે હું શરીરને ચલાવું છું, પરંતુ એ તેની વિપરીત માન્યતા છે. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 4 અધિકારમાં મિથ્યા દર્શનનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં લખ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય આપણે કરી ગયા છીએ, અહીંયા એ જ વાતને ગુરુદેવે પણ લીધી છે કે જીવના જ્ઞાન આદિક વા ક્રોધ આદિકની અધિકતા હીનતારૂપ અવસ્થાઓ થાય છે. જીવની જ્ઞાનની અથવા ક્રોધ આદિની અધિકતા અને હીનતારૂપ અવસ્થાઓ થાય છે. એટલે કે જ્ઞાનની અધિકતાની અવસ્થા પણ થાય, હીનતાની અવસ્થા થાય, ક્રોધની અધિકતાની કે હીનતા અવસ્થાઓ થાય, તથા પૂતગલ પરમાણુઓની વર્ણ આદિ પલટવારૂપ અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ જીવ કરે છે. વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તેનાથી જે ક્રિયા થાય છે તેને જીવ પોતાની માને છે. પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે, પોતે ચેતન છે એટલે એનો સ્વભાવ તો દર્શન અને જ્ઞાનનો છે. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શન આદિક દ્રવ્ય ઇન્દ્રિયો છે. એટલે કે પોતે જ્ઞાન ક્રિયા કરે છે, દર્શન જ્ઞાન, પહેલા અવલોકન અને પછી વિશેષતાથી તેનું જાણપણું થાય એવું એ દર્શન જ્ઞાન એ જ્યારે એ કરે છે, તો એમાં નિમિત્ત તરીકે એ શરીરની ઇન્દ્રિયો કાર્ય કરે છે. એટલે શરીરની ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે એ તો નિમિત્ત કારણ છે, મૂળ જ્ઞાન તો જીવ પોતે કરે છે, કેમ કે એનો એવો જ્ઞાન કરવાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાનનો છે અને ત્યાં એવું જ્ઞાન કરવાની ક્રિયા થાય છે, તો પછી એવી જ્ઞાન કરવાની પ્રવૃત્તિને નિમિત્ત તરીકે શું છે, તો કે શરીરના અંગો, એની ઇન્દ્રિયો, એ જે કાર્ય કરે છે સ્પર્શ આદિ કે સૂંઘવાની કે ચાખવાની કે સાંભળવાની ક્રિયાઓ ઇન્દ્રિયો દ્વારા જે થાય છે તે નિમિત્ત કારણ છે. ખરેખર તો સાચું કારણ તો જીવનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ જ જાણવાનો છે, દેખવાનો છે. એટલે કે જ્ઞાન સ્વભાવી છે અને એવી જ્ઞાનની ક્રિયા એ જીવનું કાર્ય છે, અને એમાં એ જ્ઞાન કરે છે તો ક્રિયા થાય છે, અને જે પર્યાય બદલાય છે તે જ્ઞાનની પર્યાય છે. એ બધું જીવનું છે અને એવી પ્રવૃત્તિમાં નિમિત્ત તરીકે આ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે હાથ વગેરે વડે મેં સ્પર્શ્યું, હાથના સ્પર્શ દ્વારા મને ખબર પડી, જીભ વડે મેં ચાખ્યું, જીભથી મને સ્વાદનો ખ્યાલ આવ્યો, નાસિકા વડે મેં સૂંઘ્યું, મને નાક દ્વારા આ સુગંધનું જ્ઞાન થયું, નેત્ર વડે મેં દીઠું જોયું એટલે આંખ દ્વારા મને આ વસ્તુ પદાર્થો દેખાયા, કાન વડે મેં સાંભળ્યું, એમ એ ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને એ એમ માને છે કે એ બધું મેં કર્યું. ખરેખર તો એ નિમિત્ત કારણ છે. જ્યારે જીવને એ પ્રકારે જ્ઞાન થવાનું છે ત્યારે ઇન્દ્રિયોનું એમ જ પરિણમન થાય છે, એ જીવના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. બહુ સરસ વાત છે, ફરી ફરીને વાંચીને સમજવા જેવી છે કે આ જીવ આંખ દ્વારા જ્યારે જુએ છે અને જે જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનમાં આ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન એ નિમિત્ત કારણ છે. એ વખતે એને એવું જ જ્ઞાન થવાનું હતું. જીવને જે જ્ઞાન થવાનું હતું એ જ્ઞાન થવામાં ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે, પણ જીવને ઊંધી માન્યતા છે કે એ ઇન્દ્રિયો દ્વારા પોતે કંઈક કરી રહ્યો છે, પોતે જ્ઞાન કરી રહ્યો છે. એવી ઊંધી માન્યતાને કારણે એ પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે નિર્મળ શુદ્ધ છે એ વાતને ભૂલી જાય છે, અને ઇન્દ્રિયો દ્વારા હું જ્ઞાન કરું છું એમ કરીને, ઇન્દ્રિયો દ્વારા હું કાર્ય કરું છું એમ સમજીને, હાથ દ્વારા હું બધું કરી શકું છું એમ વિચારીને, એ બહારમાં ને બહારમાં પરનું લક્ષ્ય કરી અને એના ઉપયોગને ફેરવે છે. એનો ઉપયોગ સદાય બહારમાં ને બહારમાં જ રહે છે, એ પોતાના સ્વરૂપ તરફ જતો જ નથી. એટલે મહાપુરુષોએ આ દૃષ્ટિ કરાવી કે ભાઈ એ બધું બહારમાં જે કંઈ થઈ રહ્યું છે તે તેના કારણે થઈ રહ્યું છે, પૂતગલના કાર્યો પૂતગલને કારણે થઈ રહ્યા છે, તો એનું લક્ષ્ય છોડી દે અને તારા સ્વરૂપનું લક્ષ્ય કર, એની રૂચિ છોડી દે, એનામાંથી આશ્ચર્ય પામવાનું છોડી દે, એ બધું જે થાય છે તે થાય છે, એને તારે કોઈ સંબંધ નથી, તું એને કરવા વાળો નથી, એ તારા કાર્યો નથી, એનાથી તને કોઈ લાભ થતો નથી, એનાથી તને કોઈ નુકસાન થતું નથી. એટલે એના તરફની એ ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિને છોડીને તું તારા સ્વરૂપ તરફ પાછો વળ. શરીરની ક્રિયા, ખાવા પીવાની ક્રિયા જે થાય તે જળની ક્રિયા, જળથી થાય છે. આંખ આમ મટકું મારે તે બધી જળની ક્રિયા જળથી થાય છે, પરંતુ અજ્ઞાની માને છે કે તે ક્રિયા મારાથી થાય છે. અરે પ્રભુ, તું ચેતન ભગવાન આત્મા અને આ શરીર જળ, એ જળના કામો તું ક્યાંથી કરે? આ એની ઊંધી માન્યતા છે. એટલે ગુરુદેવ કહે છે કે તેની આ માન્યતા જુઠ્ઠી છે. જીભ કાન આદિ ઇન્દ્રિયો જળ છે, જીભથી સ્વાદ ચાખ્યો અને કાનથી સાંભળ્યું એમ તે માને તો એ અજ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે. કેમ કે ઇન્દ્રિયોથી તે જાણતો નથી, જ્ઞાનની પર્યાયથી જાણે છે. જાણવું એ એનો સ્વભાવ છે, જ્ઞાન દર્શનનો એનો સ્વભાવ છે. એટલે જ્ઞાનની પર્યાયથી તે જાણે છે, એ જ્ઞાનની પર્યાયથી એ ભગવાન આત્મા અભિન્ન છે. એટલે જ્ઞાનની પર્યાય થાય છે, એમાં એને જાણવું થાય છે અને એ જીવનું કાર્ય છે. એટલે જ્ઞાનની પર્યાયથી તે જાણે છે, જાણવું છે તે જીવની જ્ઞાન પર્યાયથી થાય છે. ઇન્દ્રિયો વડે હું જાણું છું એમ એ માને છે, એ તો મિથ્યાત્વ છે. ઇન્દ્રિયો નિમિત્ત છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્તનો અર્થ શું? નિમિત્ત પરમા કાંઈ કરે નહીં. ઇન્દ્રિયોને માટે જીવ છે તે પર છે, ઇન્દ્રિયો જળ છે અને ભગવાન આત્મા એ ઇન્દ્રિયોથી જુદો. ઇન્દ્રિયોને માટે ભગવાન આત્મા પર છે, એટલે ભગવાન આત્મામાં એ ઇન્દ્રિયો કંઈ કરતી નથી, એ ઇન્દ્રિયો આત્માની અંદર કંઈ કાર્ય કરતી નથી. એટલે એ નિમિત્ત છે અને એ નિમિત્ત આત્મામાં કંઈ કરતું નથી. આવો વિતરાગનો બહુ સૂક્ષ્મ માર્ગ છે, એને સમજપૂર્વક આપણે અપનાવવો છે અને વિતરાગતા પ્રગટ કરવી છે. પ્રશ્ન થાય છે કે પણ આવું કોણ માને? પ્રભુ જેને માનવું હશે તે માનશે, જેને હવે આંગળીને વેઢે ગણાય એટલા ભાવ બાકી રહ્યા હશે એ માનશે, બીજો તો કોણ માનવાનો છે? સર્વજ્ઞની વાતને કોણ માનશે? સર્વજ્ઞની વાતને એ જ માનશે કે જેને હવે ભવના ભ્રમણ થવાના નથી એ માનશે, બીજા તો નહીં માને. હજી એને મેડિકલ સાયન્સ અને ઔષધો પ્રત્યે હજી એને ઘણો વિશ્વાસ છે. એને મનમાં એમ છે કે એ જ બધા મને બચાવી દેશે, જો આ ગોળી હું ન લઉં તો મારું બ્લડ પ્રેશર વધી જાય છે. આ વાત હજી એને એટલી જ દ્રઢતાપૂર્વક પડી છે. જ્યાં સુધી આ વાત જશે નહીં અને સર્વજ્ઞની વાતનો વિશ્વાસ આવશે નહીં ત્યાં સુધી એને સમ્યક દર્શન થશે નહીં. દવા ઔષધને કારણે હું બરાબર રહી શકું છું, ન લઉં તો મુશ્કેલી થાય. આ ડોક્ટરો મારી સારવાર કરે છે એટલે હું સાજો થઉં છું, એવી એની મિથ્યા માન્યતા હજી પણ વર્તે છે. કૃપાળુદેવે આ વિશે બહુ સ્પષ્ટ વાત કરી છે કે ઔષધો ત્યારે જ કાર્ય કરે છે, ઔષધો ત્યારે જ કાર્ય કરે છે કે એ કર્મ અસાતા વેદનીય એ એવું નબળું હતું અને એક વખતે એ ક્ષણિક હતું ત્યારે જ એ ઔષધો કામ કરતા દેખાય છે, એ નિમિત્ત કારણ છે. એ કર્મ એવું શિથિલ હતું કે એ અસાતા વેદનીયનો ઉદય વધુ લાંબો ટકી શકે જ નહીં, એમ જ હતું. એટલે એ ગોળીના નિમિત્તે કે ઇન્જેક્શનના નિમિત્તે કોઈપણ સારવારના નિમિત્તે ચાલ્યું ગયું અને આ એમ માને છે કે મને એ ગોળીથી સારું થયું. જ્યારે એને સારું નથી થતું તો દવા કામ કરતી નથી, ઇન્જેક્શન કામ કરતા નથી, સર્જરી પણ કામ કરતી નથી. એટલે અસાતા વેદનીયનો એવો ઉદય હોય છે ત્યારે એમાંનું કંઈ કામ કરતું નથી. એટલે ખરેખર તો એ નિમિત્ત કારણ છે, એ કંઈ કરતું નથી, એ કર્મના ઉદય એ જ પ્રકારે છે. કર્મના ઉદય એવા જ છે, જો શિથિલ ઉદય છે એ જવાનો છે તો કોઈ પણ નિમિત્તને કારણે એ જશે એમ લાગશે, એ વખતે કોઈ પણ એવું નિમિત્ત હશે. પણ નથી જવાનો, એ ઉદય રહેવાનો છે, એ અસાતા વેદનીય રહેવાનું છે, તો પછી એને એવા નિમિત્તો મળશે નહીં, અથવા તો એ દવા કે સર્જરી કે ડોક્ટર એ બધું નિષ્ફળ જશે, પણ આ વાતનો એ હજી વિશ્વાસ કરતો નથી. એને એમ નથી થતું કે અત્યારે વર્તમાનમાં કોઈ 125 વર્ષનો થયો નથી. 125 વર્ષનો કોઈ થયો છે? બતાવો અત્યારે કેટલા છે 125 વર્ષના. ડોક્ટર પોતે મરી જાય છે, એના તરફ એનું લક્ષ જતું નથી, પણ એને એમ થઈ જાય છે કે ના, આ દવા વગર તો ચાલે નહીં, દવાને કારણે જ હું સાજો છું, દવાને કારણે જ આમ થઈ રહ્યું છે. પ્રભુ, તારું આયુષ્ય એ પ્રમાણે છે અને આયુષ્ય કર્મનો બંધ પડ્યો છે એ પણ ખરેખર તો તને અહીંયા રાખવા વાળો નથી. આયુષ્ય કર્મનો બંધ જે છે એને પણ અહીંયા તો નિમિત્ત કારણ કહી દીધું. આયુષ કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી જીવને અહીંયા આ અવસ્થામાં રહેવાનું થયું છે એ પણ નિમિત્ત કારણ છે. જીવ પોતે પોતાની યોગ્યતાથી અહીંયા રહ્યો છે ત્યારે તારા દવા ગોળી કે ડોક્ટર તો શું કામ કરશે? પણ જીવને આ વાત નથી બેસતી. જેને હજી ભવના ભ્રમણ બાકી છે એને આ વાત બેસવી બહુ મુશ્કેલ છે. ગુરુદેવ કહે છે કે માને ન માને, એને માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને, પણ વસ્તુ સ્થિતિ તો આ જ પ્રમાણે છે. જેને સમ્યક્ત્વની જેને જિજ્ઞાસા થઈ છે, સમ્યક સ્વરૂપ ને પ્રગટ કરવાની જેને રૂચિ થઈ છે, જિજ્ઞાસા થઈ છે, સ્વરૂપ કેવું છે, એને કેમ સ્પર્શી શકાય, કેમ અનુભવ કરી શકાય, એ તરફ જે વળ્યો છે એ તો માનશે, એ અવશ્ય માનશે. શું માનશે? કે પરદ્રવ્યના કાર્યો જીવ કરતો નથી ને પરદ્રવ્ય જીવમાં કંઈ કાર્ય કરતું નથી. શરીરથી સ્ત્રીના શરીરને મેં સ્પર્શ કર્યો એમ માને, પણ એ તો જડની ક્રિયા છે, જાણનાર તો આત્મા છે અને જડ ઇન્દ્રિયો નથી. સમયે સમયે જીવને મિથ્યાત્વ ભાવ કેમ થાય છે? કેમ કે એ સત્યને સ્વીકારતો નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે વાત કરી છે એને એ સ્વીકારતો નથી ને, એટલે સમયે સમયે એને એવા વિભાવ ભાવ થાય છે. સમયે સમયે જીવને મિથ્યાત્વ ભાવ કેમ થાય છે એની અહીંયા તો સમજ આપવામાં આવી છે. એને મનમાં એમ છે કે એ પરના કાર્યો કરી શકે છે એટલે એને વિભાવ ભાવ થાય છે. એ પરના કાર્યો કરી શકતો નથી એવો પાકો નિર્ણય થાય તો પરના કાર્યો કરવાનો ભાવ એને મટી જાય, એ બધેથી પાછો વળીને સ્વરૂપ તરફ વળે, બધેથી પાછો વળી અને સ્વરૂપ તરફ વળે. પણ એ વાતને એને સ્વીકારી નથી અને પરના કાર્યો એ કરી શકે છે એ વાત એને બેઠી છે, એટલે એ પરમાં રોકાઈ રહ્યો છે, પરનું લક્ષ કરીને રહ્યો છે અને એટલે એનો મિથ્યાત્વ ભાવ ટળતો નથી. સમયે સમયે એ ભાવ એને થયા કરે છે, જીવને મિથ્યાત્વ થયા કરે છે. એ પ્લાનિંગ કરે છે કે પ્લાનિંગ તો આપણે કરીએ છીએ ને, આપણે બહાર જવું છે તો ટિકિટ લઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, આ બધું કરીએ છીએ તો પછી જવાય છે ને, એ સિવાય ક્યાં જવાય છે? પ્લેનમાં જવા માટે પ્લાનિંગ કરીએ છીએ ને, અને પ્લેનમાં જઈએ છીએ ત્યારે પ્લેન જ્યાં લઈ જાય છે ત્યાં જવાનું થાય છે. છતાં તમે એમ કેમ કહો છો કે શરીરનું જવાનું, આ શરીર જે જઈ રહ્યું છે એનું જવાનું અને પ્લેનનું જવાનું બંને તદ્દન ભિન્ન ક્રિયા છે, એમ શા માટે કહો છો? આવો પ્રશ્ન થયો અગાઉ જે વાત આવી એમાંથી. પ્રભુ, આ માન્યતા અજ્ઞાનીની છે. જ્ઞાનીની માન્યતામાં તો એમ છે જ નહીં. અસંખ્ય દ્રવ્યો પોતે પોતાનું કાર્ય કરી રહ્યા છે. એક જ ક્ષેત્રમાં કેટલાય દ્રવ્યો રહ્યા હોય, કેટલાય દ્રવ્યો એક જ ક્ષેત્રમાં રહ્યા હોય અને પોતાનું કાર્ય કરી રહ્યા હોય અને એમનું અમુક કાર્ય એક સરખું થતું દેખાય તો એથી એમ તો કહી ન શકાય કે એ બીજું દ્રવ્ય એને માટે કાર્ય કરી રહ્યું છે. કેટલાય શરીરોમાં એમ કાર્ય થઈ રહ્યું હોય કે બોસ્ટન જવાનું તો થઈ શકે છે, એમાં આશ્ચર્ય કરવા જેવી શું વાત છે? એક સાથે બધા એ 300 શરીરો બોસ્ટન જવાની ક્રિયા કરી રહ્યા છે અને એ જ વખતે પ્લેનની પણ ક્રિયા એમ જ થઈ રહી છે, એમાં કેટલા અસંખ્ય ભૂતગળ પરમાણુના પરિણમન એમ જ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે, એમાં આશ્ચર્ય કરવા જેવું શું છે? કેમ, શા માટે ન થાય? શા માટે એમ ન થાય? થાય એટલે કંઈ એવો આરોપ ના આપી દેવાય કે પ્લેન એને લઈ જાય છે, એવો આરોપ કરવાની શું જરૂર છે? એમ રાખો ને કે પ્લેનના પરમાણુઓ એનું કાર્ય કરી રહ્યા છે અને જેટલા અંદર બેઠા છે એ બધા જીવોના શરીરો એ એનું કાર્ય કરી રહ્યા છે, અને એ જ વખતે એ જીવ પણ પોતે પોતાનું કાર્ય કરી રહ્યો છે. જીવ પોતે પોતાના ભાવમાં છે. આમ બધાની સ્વતંત્રતા ને સ્વીકારીએ તો એમાં શું વાંધો આવે છે? તીર્થંકર ભગવાન એને જોતા હોય તો કઈ રીતે જુએ એમ વિચાર કરો એટલે સમજાઈ જશે. સર્વજ્ઞના જ્ઞાનમાં શું આવે? સર્વજ્ઞના જ્ઞાનમાં તો એમ જ આવે કે આ પૂતગળ પરિણામોનું પરિણમન ચાલી રહ્યું છે, આ બાજુ આ જીવનું પરિણમન ચાલી રહ્યું છે એમ જ દેખાય. અને કેટલાય પૂતગળોના પરિણામો એ વખતે ભગવાનના જ્ઞાનની પર્યાયમાં દેખાય. ભગવાન એને જાણવા ન જાય તો પણ દેખાય. મે માત્ર પ્રભુને દેખાય તો પર્યાયો થતી હોય તે થાય છે તો થાય છે, એને જુદી જુદી જ જાણે, એને એકરૂપ કરીને જાણે એમ તો બને નહીં. જગતમાં જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થોની પર્યાયો જેમ થાય છે તેમ ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે. ભગવાન એને જાણવા જતા નથી પણ એમાં એ જણાય છે, કેમ કે એ બધું જ્ઞેય છે. તો જ્ઞેય માત્ર જ્ઞાનમાં એ જણાય છે. આ વાત આપણે અગાઉ ઘણી વાર કરી ગયા છીએ. તો પછી ભગવાનનો વિચાર કરીએ, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં શું હોય? એ પ્લેનની ક્રિયા જુદી દેખાય કે એકરૂપ દેખાય? પ્લેનની ક્રિયા જુદી છે અને અંદર બેસનારા 300 એ 300 વ્યક્તિ છે, એના શરીર છે, એની ક્રિયાઓ બધાની જુદી જુદી જ જણાઈ રહી છે અને એમ જ છે. એવા સત્યનો પ્રભુ સ્વીકાર કરવો, એવા સત્યનો સ્વીકાર કરવો અને એમ કરી અને દ્રઢતા કરવી કે પરના કાર્યો કરવા વાળો બીજો કોઈ હોતો નથી, એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરતું નથી એમ શ્રદ્ધા કરવી. પ્લાનિંગ કરે છે કોણ? પ્લાનિંગમાં કેટલી બધી વસ્તુ થાય છે. પ્લાનિંગમાં પેપર ઉપર લખાય છે તો પેપર ઉપર જે લખાય છે એ પેપરનું કાર્ય છે. પેન્સિલ પેન્સિલનું કાર્ય કરે છે. હાથ હાથનું કાર્ય કરે છે. કેટલા દ્રવ્યો કાર્ય કરી રહ્યા છે અને ભગવાન આત્મા એના ભાવ કરે છે. શું પ્લાનિંગ થાય છે? દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે એમ સ્વીકારવામાં શું વાંધો આવે છે? શા માટે એકના કાર્યને બીજાની ઉપર આરોપિત કરી અને આનંદ માણો છો તમે? એવો મિથ્યા આનંદ લઈને તમને શું ફાયદો થાય છે? કે પેન્સિલથી કાગળ ઉપર લખાય છે એ તમને ઇન્દ્રિય દ્વારા જણાય છે અને અતિન્દ્રિયપણે ભગવાનને એમ જણાય છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને એમ જણાય છે કે પેન્સિલનું કાર્ય સ્વતંત્ર થાય છે, કાગળનું કાર્ય સ્વતંત્ર થાય છે અને એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બધા જ દ્રવ્યો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે તો કરી રહ્યા છે. પ્રભુને તો એમ દેખાય છે અને તમે શુક્રા એમ માની રહ્યા છો. આવી મિથ્યા માન્યતાને કારણે એ દરેક સમયે સમયે જે જે કાર્યો થતા એને દેખાય છે એમાં એને કરતા ભાવ પડ્યો છે કે હું કરું હું કરું હું કરું હું કરું હું કરું હું ભોગવું. એમાંથી પાછા વળવા માટે આ બધા શાસ્ત્રો કયા છે. એનાથી પાછો વળશે એટલે પોતે પોતાના સ્વરૂપ તરફ જશે અને પછી તો પુરુષાર્થ ઉપડવાનો જ છે. એટલે ગુરુદેવે આ વાત લીધી છે કે સમયે સમયે જીવને મિથ્યાત્વ ભાવ કેમ થાય છે એની વાત અહીંયા તો સમજાવવામાં આવી છે. કેમ કે એ પરમાં પોતે કંઈક કરી શકે છે અથવા પર પોતાની અંદર કંઈક કરી શકે છે એવી માન્યતા સાથે જીવે છે એટલે એને મિથ્યાત્વ ભાવ થાય છે. અજ્ઞાનને કારણે એ મિથ્યાત્વ ભાવ છે. ઊંધી શ્રદ્ધાને કારણે એને મિથ્યાત્વ ભાવ છે. એ કંઈ દર્શન મોહનીય કર્મને કારણે મિથ્યાત્વ ભાવ નથી. એને પુરુષાર્થ કરવો જ નથી એટલે એ મિથ્યાત્વ ભાવ છે. એને એમ કેવું છે કે અમે તો ન માનીએ, અમે તો ન માનીએ, કેમ કે ઇન્દ્રિય દ્વારા અમને એમ દેખાતું નથી એટલે અમે નહીં માનીએ. વૈજ્ઞાનિકોએ વાત જે કરી છે એને હું માનીશ, એ વાત મેં જોઈ નથી પણ માનીશ. મેં ઇલેક્ટ્રોન જોયો નથી, મેં પ્રોટોન જોયો નથી, મેં ન્યુટ્રોન જોયા નથી, એની ગતિ વિશે મને ખબર નથી, મેં અભ્યાસ કર્યો નથી, પણ વૈજ્ઞાનિકોએ કહ્યું છે એટલે હું એને માનીશ, કેમ કે વૈજ્ઞાનિકોએ કહ્યું એ સાચું છે. અને તીર્થંકર ભગવાને કહ્યું છે એ શું છે? તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે વાત કરી છે એ શું છે? એમણે અતિન્દ્રિયપણે જે જ્ઞાન કર્યું છે એ શું છે? એ અસત્ય છે? અહીંયા ગુરુદેવ આગળ સમજાવે છે, બહુ સરસ રીતે આ વાત સમજાવી છે. પારા નંબર 236 ઉપર આગળ અહીંયા કહે છે કે આત્મા જ્ઞાનથી જાણે છે, શરીર કે ઇન્દ્રિયથી જાણતો નથી. જળ અને ચેતનના બંનેના સ્વભાવ પ્રગટ ભિન્ન છે, દેખીતા જ જુદા દેખાય છે. જળ જળ ભાવે પરિણમે અને ચેતન ચેતન ભાવે પરિણમે છે. છતાં અજ્ઞાની માને છે કે જળ એવી ઇન્દ્રિયો દ્વારા હું જાણું છું. નાક વડે મેં સૂંઘ્યું, જીભ વડે મેં સ્વાદ માણ્યો, મન વડે મેં જાણ્યું. અરે ભાઈ, સ્મરણ એ તો જ્ઞાનની પર્યાય છે, એમાં તું મન વડે જાણે એ ક્યાંથી બને? જળ મન છે. વળી પોતાને બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશને જેમ બોલવાનું બને તેમ હલાવે છે, ત્યારે એક ક્ષેત્ર વગા સંબંધથી શરીરનું અંગ પણ હાલતા ભાષા વર્ગણારૂપ પૂતગળો વચનરૂપ પરિણમે છે. એ બધાને એક રૂપ માની આ જીવ એમ માને છે કે હું બોલું છું, પણ આ બધું એનું અજ્ઞાન છે. 236માં પાના ઉપર અહીંયા નીચે કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં બહુ સરસ વાત કરી છે. ત્યાં કહ્યું છે કે શરીરનો સંયોગ થવા અને છૂટવાથી જન્મ મરણ હોય છે, તેને પોતાના જન્મ મરણ માની હું ઉપજ્યો હું મરીશ એમ જીવ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે. બધું શરીરની અપેક્ષાથી માને, પોતે તો જાણે કંઈ છે જ નહીં, આત્માને તો ભૂલી ગયો છે. શરીર સાથેના સંબંધ દ્વારા જ બધું એ માને છે. જેનાથી શરીર નીપજ્યું તેને પોતાના માતા પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડે નીપજા તેને પોતાના દીકરા દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે, તથા શરીરનું બુરુ કરે તેને પોતાનો શત્રુ માને છે, ઇત્યાદિ રૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ, હર કોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એક રૂપ જ માને છે. જે શરીર સાથે સંબંધ ધરાવે છે એને એ પોતાની સાથેનો સંબંધ માને છે. પોતે ભગવાન આત્મા જુદો છે, એની સાથે જેનો સંબંધ નથી, છતાં પણ એ શરીર સાથેના સંબંધની જે જે વાત છે એને પોતાના સંબંધમાં માની રહ્યો છે. જે પોતાનું નથી એને એ પોતાનું માને છે. શરીર જ પોતાનું નથી તો પછી શરીરના સંબંધો એના ક્યાંથી રહ્યા? શરીરના સંબંધી જે છે એ બધા જીવના ક્યાંથી હોય? અને એ જ પ્રકારે આનાથી જુદી વાત પણ પ્રવચન સારમાં લીધી છે. જુદી એટલે જ્યાં પ્રયોજન તો એ જ સિદ્ધ કરે છે, પણ જુદા પ્રકારે લેવામાં આવી છે એટલે ગુરુદેવે એને એમ કહ્યું કે જુદી, આનાથી જુદી જ વાત ત્યાં પ્રવચન સારમાં ચરણાનુયોગ અધિકારમાં આવે છે. દીક્ષા માટે તૈયાર થયેલો વૈરાગ્ય પ્રાપ્ત સમકીતિ એમ કહે છે, સમકીતિ છે, સમ્યક દર્શન સહિત છે, વૈરાગ્ય સહિત છે, અને હવે એને દીક્ષા લેવી છે, એ એમ કહે છે કે અહો, આ પુરુષના શરીરની જનનીના આત્મા, આ પુરુષના શરીરની જનની એટલે માતા એના આત્મા, આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. હે માતા, તમારો આત્મા અને મારો આત્મા બંને ભિન્ન છે. તમારા આત્માથી મારો આત્મા જન્મ્યો નથી એમ તમે નિશ્ચયથી જાણો. તેથી આ આત્માને તમે છોડો, અનુમતિ આપો. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિજનક તેની પાસે જાય છે. આત્માનો અનાદિજનક કોણ છે? પોતે પોતાનું સ્વરૂપ છે, તે જ છે, બીજું કોઈ નથી. આત્માને કોણે ઉત્પન્ન કર્યો? કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આ આત્મા પોતે પોતાના અનાદિજનક તેની પાસે જાય છે એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે જઈ રહ્યો છે, એટલે આ દીક્ષા ગ્રહણ કરવાનો પ્રસંગ છે. માટે અમને રજા આપો. અહો, આ પુરુષના શરીરની રમણીના આત્મા, પત્નીને કહે છે કે અહો, આ પુરુષના શરીરની રમણીના આત્મા, આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ, એને રજા આપ. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિ રૂપ જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે, પોતાના સ્વરૂપમાં રમણતા કરવા માટે એ જાય છે, માટે હવે રજા આપો. આવો સમકીતી નો ભાવ છે, એ જ્ઞાની છે, એ દીક્ષા લેવા માટે કટિબદ્ધ થયા છે, વૈરાગ્ય સહિત છે, એ આત્માનું લક્ષ્ય કરીને, પોતે આત્મા છે અને સામે જે છે માતા કે પિતા કે પત્ની કે જે કોઈ છે તે બધાને પણ આત્મા તરીકે જુએ છે, અને એવો આત્માનો આત્મા સાથેનો સંબંધ શું છે, તો કે બધા આત્મા ભગવાન આત્મા છે. આપણે પણ કુટુંબમાં બધાને ભગવાન આત્મા સ્વીકારીએ એટલે બધી વાતનો અંત આવી જાય છે, રાગ દ્વેષ કટુતાનો અંત આવી જાય. જ્યાં સુધી એને પુત્ર પુત્રી તરીકે કે પિતા માતા તરીકે કે ભાઈ બહેન તરીકે કે સાસુ સસરા તરીકે સ્વીકારીએ છીએ ત્યાં સુધી જ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મિત્ર અને શત્રુ એ દ્રષ્ટિ પણ જ્યાં સુધી એને રાગ દ્વેષથી શરીર રૂપે સ્વીકારીએ છીએ ત્યારે જ એ હોય છે, પણ જ્યારે આત્માને આત્મા તરીકે સ્વીકારીએ ત્યારે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પિતા નથી, કોઈ પત્ની નથી, કોઈ પુત્ર નથી, કોઈ પુત્રી નથી. બહુ સરસ વાત મૂકી દીધી છે. આગળ અહીંયા ગુરુદેવ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે જ્ઞાની પરદ્રવ્યને અંતરમાં પોતાનું માનતા નથી. કોઈ દ્રવ્યને પોતાનું માનતા જ નથી, પોતે પરદ્રવ્ય રૂપે થાય એ વાત જ નથી, પોતે એમાં કંઈ કરે એ વાત નથી, પરદ્રવ્યના કાર્યો એ કરે એમ પણ નથી, પરદ્રવ્યમાં એને કાંઈ લેવા દેવા નથી. જ્ઞાની પરદ્રવ્યને અંતરમાં પોતાનું માનતા નથી. સમકીતીને છ ખંડના રાજ્યનો બહારમાં સંયોગ હોય પણ એ રાજ્યનો હું સ્વામી છું એમ તે માનતા નથી. અને પહેલા 73મી ગાથામાં આવી ગયું કે વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે રાગ દ્વેષનો હું સ્વામી નથી, વિભાવ ભાવ વિકારી ભાવનો પણ હું સ્વામી નથી. સમકીતીની તો આવી દ્રષ્ટિ હોય, જ્ઞાનીને તો રાગ દ્વેષનું પણ કરતા પણ હોય નહીં, એના પણ એ તો સ્વામી થતા નથી. રાગના સ્વામી પણ એ સદાય નહીં પરિણામનારો એવો હું નિર્મમ છું. ભવિષ્યમાં રાગ થશે પણ એના સ્વામીપણે પરિણમનારો હું નથી, હું તો નિર્મમ છું. સ્ત્રીનો સ્વામી, મકાનનો સ્વામી, રાજ્યનો સ્વામી હું નથી. નાની આમ સમજે છે, આમ શ્રદ્ધે છે, નાનીની આવી જ માન્યતા હોય છે. અહીંયા સ્વને પરથી જુદું પાડવાની ખૂબ સુંદર વાત કરી છે. અને છેલ્લે અહીંયા કહે છે 238મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આત્માની અને પૂતગલની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. ગાથાની મૂળ વાતને અહીંયા ફરીથી લીધી. જળ ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોભ થઈ જાય એ મોટો દોષ ઉપજે. આત્માના પરિણામ અને શરીર, મન, વાણી, પૈસાના પરિણામ જો એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોભ થઈ જાય. મારું અસ્તિત્વ પરથી અને પરનું અસ્તિત્વ મારાથી. શું કહે છે? મારું અસ્તિત્વ પરથી અને પરનું અસ્તિત્વ મારાથી એમ હોય તો બધા દ્રવ્યોનો લોભ થઈ જાય એ મોટો દોષ ઉપજે. માટે એમ છે જ નહીં કે હું સ્વીકારવું. બહુ સુંદર વાત છે પ્રભુ. પરથી જુદા પડવું છે, પરથી ભેદ જ્ઞાન કરવું છે. એણે આ વાતને ફરી ફરીને વાંચી વિચારી એના ઉપર મનોમંથન ચિંતન કરી અને આગળ વધવાનું છે, એવો જ મોક્ષ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન